ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਕੀ ਹੈ ਵੰਦੂਰ ਕੁਮਾਵਾ ਕਰੇ ਅਨਸੂਯਾ ਸਾਕਸ਼ਾਤ ਨੋ ਸ਼ੁਭ ਆਸ਼ਿਸ਼ ਭਗਵਤੀ ਮਾਨੂ ਜੂੜੀ ਹਾਥ ਭਗਵਤੀ ਜਗਦੰਬਾ ਰੁਕਮਾਤ ਕੀ ਹੈ ਪਰਮ ਪ੍ਰੇਰਕ ਪਰਮਾਤਮਾ ਦਾ ਮੰਗਲ ਨਾਮ ਨੂੰ ਸਮਰਣ ਕਰੀ ਐਨੀ ਮੰਗਲ ਕਥਾ ਨੂੰ ਗਈ ਕਾਲ ਨੂੰ ਅਧੂਰੋ ਰਹਿਲੋ ਦੂਰ ਹਰੀ ਪਾਸ਼ਾ ਪਕੜੀਏ ਗਈ ਕਾਲੇ ਹੋਇਓ ਕਿ ਜੇ ਮਾਂ ਨਰਮਦਾ ਦਾ ਆਸਰੇ ਐਨੀ ਪ੍ਰੇਮ ਥੀ ਪਰਿਕਰਮਾ ਕਰੀ ਰਿਹਾ ਛੇ ਮਾਂ ਨਰਮਦਾ ਐਨੀ ਕੇਵੀ ਸੰਭਾਲ ਰਾਖੇ ਛੇ ਅਵਧੂਤ ਜੀ ਨੇ ਚਾਰ ਚਾਰ ਦਿਵਸ ਥੀ ਭੁੱਖਿਆ ਹਤਾ ਤੁਮਾਏ ਵੀ ਸੁੰਦਰ ਗਰਮ ਗਰਮ ਮੈਂ ਭਾਖਰੀ ਉਹ ਆਪੀ ਦਿੱਤੀ ਸ਼ਿਲਾ ਦੀ ਉੱਪਰ ਬਾਖਰੀ ਖਾਤਾ ਅਤਿਅੰਤ ਸਰੀਰ ਤ੍ਰਿਪਤ ਥਈ ਗਓ ਸਰੀਰ ਮਾਂ ਸਫੂਰਤੀ ਆਵੀ ਗਈ ਮਨ ਪ੍ਰਫੁੱਲਿਤ ਥਈ ਗਯੂ ਅਨੇ ਅਵਧੂਤ ਜੀ ਆਗੜ ਚਾਲਵਾ ਮਾੜਿਓ ਸਾਠ ਇੱਕ ਗਊ ਚਾਜਾ ਹਸੇ ਸਾਠ ਗਊ ਸਾਠ ਇੱਕ ਗਊ ਚਾਜਾ ਹਸੇ ਸਾਜ ਪੜੀ ਛੇਆਮ ਤਿਆ ਤੋ ਜੋਯੂ ਦੂਰ ਥੀ ਏਕ ਮਝਾਨੂ ਗਾਮ ਅਵਧੂਤ ਜੀ ਇੱਕ ਸੁੰਦਰ ਗਾਮ ਜੋਯੋ ਕਿ ਲਾਓ ਆਜ ਦੀ ਰਾਤ ਆ ਗਾਮਾਂ ਚ ਪਸਾਰ ਕਰੋ ਗਾਮ ਦੀ ਦੂਰ ਗਾਮ ਦੀ ਪਾਦਰ ਸੀ ਥੋੜੇ ਦੂਰ ਏਕ ਮਝਾਨੀ ਵਾਵਤੀ ਅਵਧੂਤ ਜੀ ਨੇ ਏਕਾਂਤ ਸਥਾਨ ਗਮੀ ਗਏ ਵਾਵ ਦਾ ਥਾਰਾ ਮੋਜਰਾ ਕਾਂਬੜਾ ਥੀ ਸਾਫ ਸੁਫੀ ਕਰੀ ਪੋਤਾ ਨੂੰ ਕਾਂਬੜੋ ਪਾਸਰੀ ਅਨੇ ਪੋਤੇ ਪੋਤਾ ਦਾ ਸਰੀਰ ਨੇ ਲੰਬਾਇਓ ਅਨੇ ਪੋਤਾ ਦੀ ਮਸਤੀ ਮਸਤਾ ਅਨੇ ਤਿਆਂ ਤੋਂ ਸ਼ਿਆਮਲ ਆਚਰੋ ਉਠਲੀ ਰਾਤੀ ਧੀਮੇ ਧੀਮੇ ਪਸਾਰ ਸਵਾਲ ਆ ਗਈ ਤਾਰਾ ਉਹ ਰੋਕਿਆ ਕਰਵਾ ਲਾ ਗਿਆ ਆਨੰਦ ਹੋਇਓ ਸਿੰਮਾ ਥੀ ਸ਼ਿਆਲ ਵਾਲੋ ਕੋਈ ਕੋਈ ਵਾਰ ਆਵਾਜ਼ ਆਵੇ ਛੇ ਨਜ਼ੀਕ ਨਾ ਗਾਮਾਂ ਥੀ ਕੁਤਰਾ ਭਸਵਾਲੋ ਆਵਾਜ਼ ਆਵੇ ਛੇ ਅਰੇ ਇਹ ਆਪਣੀ ਨਿਰਵ ਸ਼ਾਂਤਿਮਾਂ ਸਾਮਾਨ੍ਯ ਨਿਕਸ਼ੇਪ ਪਾੜੇ ਛੇ ਸੂਤਾ ਸੂਤਾ ਗਗਨਾ ਤਾਰਕ ਸਾਥੇ ਆਮ ਗੋਸ਼ਟੀ ਕਰਤਾ ਮੋਜ ਥੀ ਲਈ ਰਿਹਾ ਆਰਾਮ ਜੇ ਸਰਵਮਾਂ ਸਰਵੇਸ਼ਵਰ ਨੇ ਜੁਏ ਛੇ ਏਵਾ ਸਾਤਵਿਕ ਸੰਤ ਨੇ ਸਰਵਰੀ ਉਪਰ ਸਰਖੋਜ ਸਨੇਹ ਹੋਈ ਛੇ ਵਿਭਾਵਰੀ ਸਰਤੀ ਰਹੀ ਅਨੇ ਥਈ ਮਧਰਾਤ ਨਿਦਰਾ ਕੇਵੀ ਯੋਗੀ ਨੇ ਇਹ ਤੋ ਸਦਾ ਜਾਗ੍ਰਤ ਯੋਗੀ ਨੇ ਨਿਦਰਾ ਕੇਵੀ ਜਾਰੇ ਜਗਤ ਨੀ ਉਂਗੇ ਛੇ ਤਾਰੇ ਯੋਗੀ ਉਹ ਜਾਗੇ ਛੇ ਹਾਂ એમની રીત અવળી હોય છે ઘણી વાર પરમા બાપજી નો મુકામ હોય અને છેલ્લી અવસ્થામાં જરા શરીર ક્રુષ્ટ થયું હતું એને આવી ઠંડીમાં અમે ઘૂંટણ સુધીના મોજા પહેરાવીએ રાત્રે જયારે સૂઈ જાય ત્યારે મોજા પહેરાવીએ ત્યારે એ રમૂજ કરે કે તમે લોકો ઓફિસમાં જાઓ ત્યારે મોજા બુટ પહેરીને જાઓ અને અમે બાવા લોકો સુઈ જઈએ ત્યારે મોજા પહેરીએ છીએ જો અમારી રીત કેવી અવળી છે આ રહું જ કરે અને આનંદ આપે એટલે ઉન્મની નિદ્રા હોય એમને ઊંઘ કેવી આવી રીતે ઉન્મની નિદ્રાનો આનંદ લેતા તારક સાથે ગોષ્ઠી કરતા તત્પરો ચિંતન કરતા પરમ શાંતિમાં અવધૂતજી પેલા ભાવના થાળામાં સુતા છે એ વખતે શું થયું વાવ ના ઉડા જલ મહી જળ કોઈ ભસકો માર્યો ધમ્મ નહી થયો ધમાકો તેમ વાવ ના ઉડા પાણીમાં કોઈ ધમ્મ લઈને ભસકો માર્યો પણ અવધૂતજીની શાંતિમાં વિક્ષેપ ના થયો. એ તો આનંદથી સુઈ રહ્યા. એટલી અંધારી રાતે આવા એકાંતમાં વાવમાં જો ધપકો મારે ને તો આપણી તો છાતીને ધપકારાય બંધ થઈ જાય. પણ આ કેવો ધપકો માર્યો તો એ સુઈ રહ્યા. બીજો ધપકો માર્યો તો એ બાપજી પડ્યા રહ્યા. ત્યાં તો ધમાકો પાણીમાં થયો બીજો, ત્યાં એક જાણે ભૂસકો પાણીમાં માર્યો કોઈએ છે. તોય અવધૂતજી શાંતિથી પડી રહ્યા. એટલે પેલા મલિન તત્વે થોડી થોડી વાર ધમાકીને ભૂસકો મારે તો ધબાધબ એ ભૂસકા મારવા લાગ્યો. એટલે અવધૂતજી મધુર સ્વરે બોલ્યા કે રે એ ભલા માણસ, તું શા માટે ભૂસકા લઈને મને હેરાન કરે છે? તને એકલાને ગમતું ના હોય તો મારી સાથે આવીને બેસ, આપણે બંને સુખ દુઃખની વાતો કરીશું અને પ્રેમથી રાત્રિ પસાર કરીશું. તારા સુખ દુઃખની વાત મને કે, હું તને કહું, કેવો આનંદ આવશે. અને બે જણા આપણે વાતો કરતા રાત્રિ પસાર કરીશું. શા માટે ભાઈ તું કરે આ ખોટો ઉત્પાત, મારી શાંતિ ભંગથી તને શું મળશે? મારી શાંતિનો ભંગ કરવાથી ભાઈ તને શું મળવાનું છે? સુકરા ધબાધબ પડ્યા કરે છે. અવધૂતજીનો માર્મિક વચન સાંભળ્યો અને પેલું જે મલિન તત્વ હતું, કોઈ પ્રેત હતો ભૂત હતો, એકદમ શાંત થઈ ગયો. અલક કહે સુણ શિષ્ય હે, એ પ્રેત કણો તે વાર અવધૂતજીના શબ્દથી થઈ ગયો ઉદ્ધાર. સંતના શબ્દ ઉદ્ધાર કરી નાખે. હા બિચારો કોઈ પ્રેતાત્મા દુઃખી થતો હતો, અવધૂતજીના શબ્દો સુન્યા, દર્શન કર્યો, એનો ઉદ્ધાર થઈ ગયો. અવધૂતજી આખી રાત બહુ શાંતિથી પસાર કરી. પ્રાતઃકાળ થયો, સ્નાન વગેરે પરવારીને અવધૂતજી આગળ ચાલ્યા. 32 ગૌ ચાલ્યા હશે. એટલામાં એક ખાબ આવ્યો. અવધૂતજીના શરીરમાં આવે તાવ આવ્યો હતો, જ્વર આવ્યો હતો, પણ એટલે જ્વર વાળા શરીરને જરા આરામ આપવા માટે એ ગામની ધર્મશાળામાં પહોંચી ગયા. અને ત્યાં એક પોલીસ વાળો બેઠેલો, એને પૂછ્યું કે નામ લખાવો, ક્યાંથી આવો છો? બાપજીએ કહ્યું કે ભાઈ હું પરિક્રમા વાસી છું, પરિક્રમામાં નીકળેલો છું, પેલી બાજુથી આવું છું, 2-4 કલાક આરામ કરવા છે, મારા શરીરમાં તાવ છે. તાવ છે? એટલે પેલો પોલીસ વાળો ચમક્યો કે તમારા શરીરમાં તાવ છે એટલે મારે ડાક્ટરને ખબર આપવી પડશે, અને ડાક્ટર તમને જ્યાં સુધી રજા ન આપે ત્યાં સુધી તમારાથી આગળ જવાય નહીં. કારણ કે ત્યાં મહામારીનો એટલે પ્લેગનો રોગ ફાડી નીકળ્યો છે, અહીંયાથી જે જાય એને ઇન્જેક્શન લેવું પડે છે, અને તમારા શરીરમાં તાવ છે, કદાચ પ્લેગનો પણ હોય. બાપજીએ કહ્યું ભાઈ આ મને શ્રમનો તાવ છે, 32 ગાંવ એક સરખો ચાલ્યો અને શરીરમાં શ્રમ થયો છે, 2 કલાક આરામ કરીશ એટલે તાવ ચાલ્યો જશે, મારા શરીરમાં કઈ એવા કોઈ જંતુઓ નથી પ્લેગના, એ ના ચાલે. ડાક્ટર આવી ગયા, તાવ છે, ચોક્કસ તમારા શરીરમાં પ્લેગના જંતુઓ હોવા જોઈએ, માટે તમે ઇન્જેક્શન લઈને જાઓ, અમે તમને ઇન્જેક્શન મૂક્યા સિવાય જવા દઈશું નહીં. બાપજીએ કહ્યું ભાઈ મેં મારી જિંદગીમાં કોઈ દાડો ઇન્જેક્શન લીધું નથી અને હું લેવાનો નથી, માટે હું તો પરિક્રમાવાસી છું, આ મારા શરીરમાં જે તાવ છે એ કઈ પ્લેગનો નથી, એ તો શ્રમનો તાવ છે, હું 2-3 કલાક આરામ કરીશ, મને મટી જશે, મને જવા દો કે નહીં. પેલો ડાક્ટરે છીદ પકડી, જો આપણે કાલે વાત આવી હતી કે નિયમને પણ જડતાથી વળગી ન રહેવાય. સમય દેશકાળ જોઈને આપણે નિયમમાં ફેરફાર થોડીક જરા છૂટછાટ લેવી પડે. અવધૂતજીનો નિયમ હતો કે પરિક્રમા દરમિયાન કોઈ દિવસ અંગ્રેજી બોલવું નહીં. હવે આ ડાક્ટર છોડે નહીં કે ઇન્જેક્શન આપ્યા સિવાય જવા દઉં જ નહીં, આગળ નહીં તો પાછા વળો. એટલે નતું બોલવું તો ગુરુ મહારાજને અંગ્રેજી બોલવું પડ્યું. અંગ્રેજીમાં કહું, ડાક્ટર તમારા શરીરમાં પ્લેગના જંતુ નથી એની તમને ખાતરી છે? અને મારા શરીરમાં પ્લેગના જંતુ છે એવું તમે સાવ પરથી જાણ્યું, એટલે મને ઇન્જેક્શન આપવાનું કહો છો? આવો સ્પષ્ટ અંગ્રેજીમાં બોલ્યા. બોલો, તમારા શરીરમાં નથી એવું કોને કહ્યું? અને મારા શરીરમાં છે એવું પણ કોને કહ્યું? જરા વિવેક રાખો. અને જો તમે હું ના કહું છું છતાં એવું લખી આપું, તમને સહી કરી આપું કે જો ભાઈ મને કઈ થશે પ્લેગ અને મારું મૃત્યુ થશે તો એની જવાબદારી મારી છે, તમારી કોઈની નથી, એવું લખી આપું, પણ મને આગળ જવા દો. આવું ડાક્ટરને કહું છતાંય ન માન્યું, એટલે એમને અંગ્રેજીમાં હું કહ્યું બધું. ડાક્ટર તો આખો ફાડીને જોઈ રહ્યો, કારણ કે બિલકુલ બાવરા હતા, વિચિત્ર જટા, આંખો બિલકુલ બાવરી, વિચિત્ર વેશ, અને આવો સામાન્ય વિચિત્ર બાવો અંગ્રેજીમાં કડકડાટ બોલે, એ જોઈને પેલા ડાક્ટર વિચારમાં પડી ગયો, જો તમારે મને ઇન્જેક્શન આપવું હોય અને તમારી ચીજ છોડવી ન હોય તો તમારો બોસ કોણ છે, તમારા હેડ કોણ છે, મારે એને મળવું પડશે. ડાક્ટર ગભરાયો, હેડને મળી દેવા એ કેવું છે? આ કાયદો આટલા માટે છે, તમારો કાયદો બરાબર છે કે ભાઈ કોયડામાં પ્લેગના જંતુ હોય અને પ્લેગ ન પ્રસરે એ બરાબર છે, પણ કાયદામાં થોડો વિવેક વાપરીએ. વિવેક વગરનો કાયદો પણ માણસને બધાને નુકસાન કરે છે, એટલે કાયદામાં વિવેક જોઈએ. પેલો એક પાઠ આવતો હતો અંગ્રેજીમાં, ઓલ અબાઉટ એ ડોગ. એક કૂતરામાં કૂતરાએ કેટલું કરી નાખ્યું. લંડનના પરાની આ છેલ્લી બસ હતી, રાતના 11 વાગ્યા છે, બરફ પડી રહ્યો છે, એવી ઠંડી છે, બસ જવાની તૈયારીમાં ખાલી બસ કોણ બેસે? બે ચાર પેસેન્જર બેઠેલા. એટલામાં એક બેન વહેલા વહેલા પોતાની સાથે કૂતરો લઈને પેલી બસમાં બેઠા. કંડક્ટર આવ્યો, ડ્રાઈવર બેસી ગયો. પેલા કંડક્ટરે ઘંટડી મારી અને બસ ચાલવા લાગી. થોડીક ચાલી એટલામાં કંડક્ટરની નજર પેલી બહેન પર પડી અને કૂતરા ઉપર પડી. નિયમ એવો છે કે બસમાં કૂતરાને બેસાડાય નહીં અને એને બસમાં ન લઈ જવાય. કંડક્ટરે ઘંટડી મારી, બસ ઊભી રાખી. પેલા બહેનને કહું કે કૂતરો લઈને નીચે ઉતરી આવો. બહેને કહ્યું, ભાઈ આ છેલ્લી બસ છે, મારે દૂર પરામાં જવાનું, આવો બરફ પડી રહ્યો છે અને કોઈ પેસેન્જરને વાંધો નથી, કોઈ પેસેન્જર વાંધો ઉઠાવે તો તું મને ઉતારી શકે, પણ પેસેન્જર જ નથી, બે ત્રણ જણ બેઠા છે આખા, અને મને બેસા, મારો કૂતરો કોઈ નુકસાન કરતો નથી, સીટ પર બેસી રહ્યો છે, એની ટિકિટ લઈશ, પણ મહેરબાની કરી મને જવાનું કે નહીં, કાયદો એટલે કાયદો. આ બેસાડ્યો હોત તો કઈ વાંધો નતો. પેલી બેન કે છે, હું નથી ઉતરવાની. કંડક્ટર કે છે, હું મોટર ચલાવવાનો નથી આગળ. બસ દેવજીમાં 12 વાગી ગયા. એક પછી એક પેસેન્જરો ઉતરી ગયા, ચંચાર હતા તે, અને જે કઈ સાધન મળ્યું એ દ્વારા જતા રહ્યા. આખી બસમાં બહેન એકલી જ રહી. પેલો કંડક્ટર કે છે, જ્યાં સુધી તમે ઉતરો નહીં કૂતરાને લઈને નીચે, ત્યાં સુધી હું બસ નહીં ઉપાડું. કે ભાઈ એક કલાક ખોટી કરી બસ છે. આ લોકો બિચારા બીજા સાધનો લઈને ગયા, એટલી તારામાં હું એક નથી. નહીં, પેલી ભાઈએ જાણ્યું કે હવે નહીં જાય, એટલે બિચારી ઉતરી પડી. ઉતરી પડી એટલે પેલો જે આ લેખક હતા એ બેસી રહેલા અંદર એકલા જ. કંડક્ટર કે, જોયું ને મારો કાયદો એટલે કાયદો. લેખકે કહ્યું, કાયદો તારો સાચો, પણ કાયદામાં જો વિવેક ના હોય તો કાયદાનો આત્મા હણી જાય છે. તે કાયદાનું પાલન કર્યું ખર્યું, પણ કાયદાનો જે સ્પિરિટ હતો, જે આત્મા હતો, એનો તે નાશ કરી નાખ્યો. હા, મને કાયદામાં વિવેક જોઈએ. બસમાં 50 માણસ બેસવાનો કાયદો હોય અને રસ્તામાં બિચારો કોઈ માદો અથવા એક્સિડન્ટથી